સાધનનું સામર્થ્ય, સાધનમાં બળ કેવું છે, એની શક્તિ શું છે. જે સાધન સદગુરુના શ્રીમુખેથી પ્રાપ્ત કર્યા પછી એની ઉપાસના, એની આરાધનામાંથી પ્રાપ્ત થતી ઉર્જા, બળ, શક્તિ, એ શક્તિ પ્રાપ્ત કરવાની જ, અને એ પણ સદગુરુએ આપેલા સાધન વડે. માણસ પોતાના જીવનની અંદર કંઈક ને કંઈક સંપાદન કરે, ઉર્જા મેળવે છે, એને પોતાને જીવનમાં આવશ્યક છે, જરૂર છે. માટે તો એ જરૂરિયાત સાધનની છે, સાધન વડે ઉર્જાની જરૂર છે. તો એ સાધનની અંદર શક્તિ આવી ક્યાંથી? શક્તિ સિવાય તો કોઈ એને ઉપાર્જન કરતું નથી. એમાં કંઈક છે સામર્થ્ય, એમાં શક્તિ છે. એટલા માટે તો કહ્યું કે સ્થિર થઈને સાધન કરીએ. એ સાધનની અંદર કંઈક ઉર્જા છે તો જ સૌ એની ઉપાસના કરશે, એને મેળવશે. તો એ ઉર્જા શું છે? દેખાતી તો નથી. સાધન, ભજન, ઉપાસના, જપ, મંત્ર, આ બધામાં અવ્યક્ત ચેતના કામ કરતી હોય છે, અવ્યક્ત શક્તિ કામ કરતી હોય છે. અને એ જ્યારે એનો અનુભવ થાય, ઓહ મને કેવી શક્તિ પ્રાપ્ત થઈ છે, એમાંથી પ્રાપ્ત થયેલી સફળતા, એના માટે કેટલો બધો આનંદ થાય. શરીરમાં જ એવી ઉર્જા એકત્રિત થયેલી હોય, એને પોતાને હંમેશા પોતાના જીવન દરમિયાન, પોતાના દિવસો દરમિયાન એને સ્ફૂર્તિ રહે, ઉમંગ રહેશે, ઉત્સાહ રહેશે. કેમ કે આ સાધનમાં ઉર્જા છે, એની શક્તિ રહેલી છે. અને એ શક્તિની અંદરથી જ આપણે આપણા જીવનની અનેક સફળતાઓ, ભૌતિક પણ, અધ્યાત્મ સફળતા તો એ તો અનેરીત છે, એની અંદર તો દિવ્યતા આવે છે. પણ લૌકિક સફળતાની અંદર પણ આ સાધન ભજનની ઉર્જા, શક્તિ કામ કરતી હોય છે. જીવનની ઘણી બધી આંટીઓ, ઘણી બધી સમસ્યાઓ, એનું સમાધાન ન જ થતું હોય, ન જ થતું હોય ત્યારે ઈશ્વરની આરાધના, એની ઉપાસના, એનો ખુલાસો સાહજિક જ મળી જાય. એટલી બધી મહેનત કરી હોય છતાંય ન મળે, એ માત્ર ભગવત પ્રાર્થનાની એ ઉર્જા વડે મળી જાય. ઘણી બધી વાતો એવી હોય, ઘણા પ્રશ્નો પણ, ઘણા એવા પ્રસંગો પણ હોય આપણા જીવનના અનુભવ વાળા કે જો ને મારે કેટલું સરસ કામ થઈ ગયું. માણસને પોતાને એમ થાય, મને ભગવાને કેવો ઉગારી લીધો, હું બચી ગયો. આ એ શક્તિ કામ કરતી હોય છે. જ્યારે આપણને પોતાને અનુભવ થાય ત્યારે આશ્ચર્ય થાય કે જોયું ભગવાને મને કેટલી બધી મદદ કરી, ભગવાનની કેટલી બધી કૃપા છે મારી ઉપર. પણ જે કઈ સાધન છે, ઉપાસના છે, એનું બળ કામ કરતું હોય છે. અને બળ વડે, એ સાધન ભજનના બળ, ઉર્જા વડે જ માણસ સફળ થાય છે એના જીવનમાં. અને ઘણી બધી સફળતાઓ એને પોતાને અનુભવ થાય કે અરે ભગવાને મારી સામે જોયું, મારી લાજ રાખી, મને ઉગારી લીધો, મને બહુ મોટી સહાય કરી. આ અનુભવો જીવનની અંદર સાધન ભજનની ઉર્જા, શક્તિના દરેક વ્યક્તિને જે અશક્ય હોય એ જયારે સામે આવીને શક્ય થઈને ઉભું હોય ત્યારે આશ્ચર્ય થાય, ઓહ આ કેવી રીતે. તો એ જે આકસ્મિક આવી જતી આપણી સફળતાઓ અને એના માટેનો આપણો ઉદ્ગાર કે આશ્ચર્ય આનંદ એ છે આપણું સાધન. તો સાધનમાં આવી બધી શક્તિ આવી ક્યાંથી? આ શક્તિ કોની? જેમ યંત્રો માટે કે આટલા હોર્સ પાવર, એ શક્તિ છે. એમ સાધન ભજન ની અંદર પણ એ ઉર્જા એટલી જ પ્રબળ કામ કરતી હોય છે. પણ એ આવી ક્યાંથી? આપણા જીવનમાં આપણે અનુભવ કરીએ છીએ, પણ એ ઉર્જા એક સાધન છે અને સાધનમાંથી જ એ ઉર્જા આવતી હોય છે, આપણને મળે, સફળતા મળે. એ ઉર્જા છે ઈશ્વરની અનુભૂતિ. એ જ ઈશ્વરનું સ્વરૂપ છે કે જ્યાં જ્યાં આપણને એનો અનુભવ થાય. કે જેમ નરસિંહ મહેતાને માટે લખે છે કે એમના 52 કામ ભગવાને કર્યા છે. નરસિંહ મહેતાને 52 સહાય કરી છે. તો એ જે હૃદયનો પોકાર, આર્તનાદ, કે જેને કે સાચા દિલથી કરેલી પ્રાર્થનાની જે શક્તિ છે એ ક્યારે નિષ્ફળ જતી નથી. નરસિંહ મહેતાના 52 કામ કર્યા એ શું છે? એ ભગવદ ઉર્જા છે. અવ્યક્ત રીતે એને મદદમાં આવી ગઈ, એને સફળ બનાવી દીધો. પણ કેવી? ગરમ પાણી માટે જોઈતું ઠંડુ પાણી ન મળ્યું. કેદાર રાગ ગાયોની સાથે. તો આ ઈશ્વર શક્તિ છે, એ ઉર્જા છે. એ સાધનમાં ઉર્જા પણ આપણે જેની ઉપાસના કરતા હોઈએ, જેનામાં શ્રદ્ધા હોય આપણને, એ જ પ્રેરણા આપે અને એમની જ શક્તિ આપણા જીવનની અંદર કામ કરે સફળતામાં. અને એમ થાય કે હર્ષ મારા ઈષ્ટ દેવે, મારા જય મહારાજ મને સફળ બનાવ્યો. તો એ જે પ્રાર્થનાઓ દ્વારા આપણા હૃદયની અંદર એક ચેતનાત્મક શક્તિ જાગૃત થાય કે જે ભગવદ અનુસંધાન કરાવે છે અંતઃકરણમાં, હૃદયમાં. ભગવાન હૃદયમાં જ બેઠેલો છે અને એ હૃદયની અંદર એ જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જા પણ અવ્યક્ત છે. હૃદયને કઈ બેટરી છે, કયું ડીઝલ છે, કયું પેટ્રોલ, એને સ્ટાર્ટ કરીને સતત ચાલુ રહેવા દે છે. પણ એ ઈશ્વરી ઉર્જા હૃદયમાં જ બેઠેલી છે. ભલે કાર્ડિયાક ડોક્ટરને તો નહીં દેખાય, કારણ કે એને તો હૃદયનું સ્થૂળ સ્વરૂપ દેખાવાનું છે. સૂક્ષ્મ ચેતના જે હૃદયમાં બિરાજેલી છે એને નથી દેખાતી, કારણ કે ડોક્ટર છે, એ ભૌતિક છે. એ માત્ર સ્થૂળ હૃદયની જ ચિકિત્સા કરી શકશે. પણ એ સ્થૂળ હૃદયની અંદર બિરાજેલી જે સૂક્ષ્મ અધ્યાત્મ ચેતના છે અવ્યક્ત, એને જોઈ પણ નહીં શકે, એની ઉપર કશું કરી પણ નહીં શકે. પણ એ જે આપણા હૃદયની અંદર જે અધ્યાત્મ ચેતના છે, ભગવત ચેતના, અને એની પણ ઉર્જા છે. ત્યારે તો આ જીવન છે, આ શરીર ટક્યું છે, આયુષ્ય છે. તો એ સાધનની ઉર્જા દરેકના જીવનમાં અનુભૂત છે. દરેક માણસ સમજે છે, જાણે છે, હું જીવું છું, હું જીવું છું. કેમ જાણે છે? કે અંદર આત્મચેતના બેઠેલી છે એટલે હું જીવું છું. જો જીવનનો અંત આવી જાય તો બોલવાનું નથી રહેતો કે હું નથી જીવતો, ઉર્જા જ નથી, પણ ઉર્જા છે માટે બોલે છે હું જીવી રહ્યો છું. પણ શરીરમાં આત્મચેતનાની ઉપસ્થિતિ રહે જ નહીં તો કોણ બોલવા વાળું હતું, કોણ જેનો ઉત્તર આપવાનું હતું? તો આજ આ ઉર્જાની જે અનુભૂતિ, ભગવદ ઉર્જાની અનુભૂતિ થાય, એનો આવિર્ભાવ થાય આપણામાં, એમાંથી સાત્વિકતા આવે, એમાંથી ઘણી બધી સંયમ સદાચારની વૃત્તિઓ પણ દ્રઢ થાય, વિકસે, એની સાથે આપણામાં એક નવા પ્રકારનું ઓજ, તેજ, ઉર્જા એ પણ અંદર આવિર્ભાવ થાય, એ સંચિત થયા કરે. એનાથી ભલે માણસ ગમે પણ એનામાં એના શરીરમાં તેજ દેખાશે, તેજો અનુભૂતિ થશે. એ છે ઉપાસનાની ઉર્જા, કે માણસ આપણા ઘરની અંદર જ, આપણા ચાર પાંચ માણસોને ઘરમાં એક શાંતિથી એક જગ્યાએ બેસાડી શકતા નથી, ચાલો સાથે બેસીએ, કે મારે નથી બેસવું, હું આ ખૂણે બેસીશ. પણ એક ભગવત ભક્ત છે, સામર્થ્ય છે, સત્સંગ કરાવે છે, હજારો માણસ બેઠા હોય એની સામે, એને કહેવું પડતું નથી તું અવાજ ના કરીશ, તું બેસ, એકાગ્ર થા, કેવું પડે છે? એ આપોઆપ બેસી જશે, શાંતિથી બેસશે, એકાગ્ર થઈને બેસી જશે. જે ભગવત ભજનની ઉર્જા એ વ્યાસાસને બેઠેલામાં છે, એ ઉર્જામાં એટલી બધી શક્તિ છે, એ સામા માણસને શાંતિથી હળવાશ પૂર્વક બેસાડે, એને સંતોષ આપે છે. એ છે અધ્યાત્મ શક્તિ, એ સાધન ભજનની શક્તિ, ભક્તિની, ભક્તની ઉપાસનાની શક્તિ છે. ક્યાંથી આવી? એની અંદર સંચિત થયેલી છે. એ એક જ વક્તા તરીકે વ્યાસાસને બેસે અને સદભાવપૂર્વક ભગવદ્ ગુણાનુવાદ ગાવાની કહેવાની શરૂઆત કરે તો એના પોતામાં રહેલી અધ્યાત્મ ઉર્જા, એ ભગવાનની ઉર્જા સામે એટલા બધા બેઠેલાને નિયંત્રણમાં રાખે, સ્થિરતામાં બેસવા જ, એ બોલશે પણ નહીં, એટલું બધું નિયંત્રણ, એટલી બધી શક્તિ એ સાધનની ઉપાસનામાં રહેલી છે. જોયે છે ને, હજારો માણસ બેસે છે પણ કેવા બેસે છે, અને વર્ગખંડની અંદર 35 વિદ્યાર્થીઓ હોય તોય કેટલો કલબલ કરી મૂકે છે. એ છે સાધનની ઉર્જા, કે જેમાં આવી અકલ્પ્ય શક્તિ રહેલી છે, ઉર્જા રહેલી છે, કે માનવામાં ન આવે, સ્વીકારવામાં ન આવે કે આટલું બધું માણસ સાંભળવા બેઠું 4 કલાક સુધી, ઘરમાં 5 માણસને શાંતિથી ન બેસાડી શકે. એ અહીંયા આગળી કેવો એનો પ્રભાવ, એ સત્સંગનો, એ સત્સંગની વાણીનો, એ વાણીના બોલનારનો, એની ઉપાસના કરે એ ઈશ્વરે એને જે આપી ઉર્જા, આવિર્ભાવ આપ્યો એનામાં શક્તિઓનો, એ જ ત્યાં આગળ પ્રસરી ગયો. સાધન સતગુરુનું સાચું રે, કર જોડીને હું જાચું, મન ચરણે મૂકીને યાચું રે, માગવું પડશે, આપો બાપજી અમને આ ઉર્જા. આત્મચેતના તો છે જ, પણ આત્મચેતનાને ઉર્જા જોઈએ છે સત્સંગ મહાપુરુષ, અને એનું સાનિધ્ય, એ સત્સંગ દ્વારા જ પણ એટલી ઉર્જા મળી રહેશે, એટલો આનંદ આવશે, જીવન જીવવાનો પણ, જીવનની સફળતા પણ માટેનો પણ એટલો જ આનંદ આવશે, ઉત્સાહ રહેશે. કેમ કે એને સતત ચાર્જ થતું જ રહે છે સત્સંગ વડે, ઉપાસના વડે. અને એટલા માટે જ કહ્યું કે સાધન સદગુરુનું સાચું, કારણ કે એ ઉર્જા, એ સાધન સતત એને ચાર્જ કર્યા જ કરે, એના મનની અંદર એના ઉત્તમમાં ઉત્તમ સારામાં સારા વિચારો પ્રગટ થયા જ કરે, થયા જ કરે. તો એ સાધન ભજનની જીન ખોજા તેને પાયા. આ સાધન જેને શોધ્યું, જેને મળ્યું અને એમાંથી જેને ઉપાસના કરી એને મળ્યું, બધાને નથી મળતું. હા, જે સાધક છે, જે ઉપાસક છે, એને એ ઈશ્વરી ઉર્જાની સરસ મજાની અનુભૂતિ થશે. એક એક નહીં, નરસિંહ મહેતાની માફક 52 અનુભૂતિ મળી શકશે. હવે અકલ્પ્ય વસ્તુ, 52 વખત સામાન્ય માણસને એક વખતે જીવનમાં ઈશ્વર સામો મળતો નથી કે સમજાતો નથી. એ નબળી મનોવૃત્તિ, વૃત્તિઓમાં રહેલી હલકી વૃત્તિઓ, માણસની પોતામાં રહેલી હલકી વૃત્તિઓ એને શક્તિશાળી બનવા દેતી જ નથી. હલકી વૃત્તિઓમાં ગિરાવટ જ, પડવાનું એઠે પડવાનું. એટલે હંમેશા વૃત્તિઓને સાત્વિક રાખો, વૃત્તિઓને સંયમી રાખો. અને જો વૃત્તિઓ આપણી આપણી સંયમમાં રાખી શકતા આવડશે, વૃત્તિઓ સંયમમાં રાખતા આવડશે ને, તો મન જલ્દી હાથમાં આવી જશે. અને જેને વૃત્તિઓ હાથમાં આવી, બધી વૃત્તિઓ રાખજો હાથમાં, જવા દેશો નહીં ક્યાંય. એ તો આપણા હાથની વાત છે. મારે ત્યાં નથી જવું, મારે નથી જોવું, મારે ટીવી નથી જોવું, એટલે વૃત્તિ આપણા હાથમાં થઈ ગઈ. અને ટીવી જે રીતે બેકાવી નાખે છે આપણને, આપણા મગજને ઉશ્કેરી નાખે છે. ઘર આંગણે એક કૂતરું બેઠું છે, બિલકુલ નિરાંતે શાંતિથી બેઠું છે, અને એને ધીરે હુસ 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 પછી ભસવા મળશે. એને ઉશ્કેરી મૂક્યો, શાંતિથી બેઠો હતો. એમ ટીવીની સામે બેસીશું ને, એટલે આપણી વૃત્તિઓને પેલા કૂતરાની માફક ઉશ્કેરી મૂકશે, ટીવી જ ઉશ્કેરી મૂકશે જ. અને પછી એ વૃત્તિઓ આપણા હાથમાં નહીં રહી, બિલકુલ હલકી થઈ જશે. અને અલકી વૃત્તિ ક્યારેય માણસને ઉઠવા ઉભો થવા નહીં દે. એની ગિરાવટ એના જીવનમાં, પતન. અને એટલા માટે જ સાધન ભજનની આશ્રયે આપણી વૃત્તિઓને તો આપણા હાથમાં રાખી શકીએ છીએ. આપણે કહે ભાઈ ભલે સારું છે, નથી જવાનું, નથી જોવાનું, નથી કરવાનું, બસ ત્યાં આગળ રોગ આવી ગઈ, આપણે નથી કરવું. ચાલો એ વૃત્તિને આપણે આપણા પોતાની અંદર આપણે પાછી ખેંચી લીધી કે સીઝન છે ને, આ ખાવું જ છે. અત્યારે તો મજા પડે, વરસાદ પડે એટલે ભજીયા મજા આવે, ગરમ ગરમ ભજીયા. પણ ભાઈ એ તો હવે બધા વધારે પડતા તૈલી પદાર્થો છે, એટલે એક તો ચોમાસાની મંદાગ્નિ હોય અને એમાં પાછા આવા નાખીએ જંક ફૂડ, એને જંક ફૂડ જ કહેવાય ને, તેલમાં ઉકાળેલું, અને પચે જ નહીં. ભલે કંઈક વરસાદ આવે એટલે ગરમ ગરમ ભજીયા ખાવ, પણ તદ્દન એ આરોગ્યની વિરુદ્ધની વાત છે. તો આપણે આવીએ ઉર્જા તરફ. ઉર્જાને એકત્રિત કરવા માટે આપણા પોતામાં રહેલી આપણી સુષુપ્ત ઉર્જાને જાગૃત કરવી છે, સંયમ દ્વારા, સાધન ભજન દ્વારા. અને સાધન ભજન આપણને અવશ્ય મુક્તિના માર્ગે, એટલે સુખના માર્ગે, ઉન્નતિના માર્ગે, સફળતાના માર્ગે લઈ જશે. સદગતિ એટલે મર્યા પછીની નહીં, આ જીવનમાં જીવતા હોઈએ ત્યારે આપણને આપણા વિચારોનું અભ્યોદય થાય, આપણી પોતાની સંયમની પ્રગતિ થાય, આપણા પોતામાં સદાચારનો વિકાસ થાય, ત્યારે સમજવાનું કે ઉર્જા એ સાધન ભજન, સાધન સદગુરુનું સાચું, એ ત્યાં આગળ એની સત્યતાની અનુભૂતિ થાય. કે આ સાધન મને નૈતિકતા આપી, રસ્તામાંથી મને વસ્તુ જડી, કોઈ સોનાના દાગીનાનું પાકેટ હતું મળી ગયું, મને ફોન નંબર એની અંદરથી મળી ગયો, પરિચય મળી ગયો, મને બોલાવીને આપી દીધું. આ શું થયું? આપણામાં રહેલી નૈતિકતાની જે ઉર્જા છે એની જાગૃતિ, એ છે સાધન સદગુરુનું સાચું. એમણે પ્રેરણા આપી, આપણામાં એ સાધન ભજનની ઉર્જા જાગી, મારે મને બોલાવીને પાછું આપી દીધું. આ સદાચાર, આ નૈતિકતાની ઉર્જા આપણામાં એનો આવિર્ભાવ થયો. બસ એ ઉપાસના જ આપણને એટલે દૂર સુધી લઈ જઈ શકશે કે જેમાં તાકાત છે ઉર્જાની અંદર. તો આવી સાધન ભજનથી પ્રાપ્ત થતી શક્તિ, બળ, ઉર્જા એ આપણા જીવનની સફળતાની એક મોટામાં મોટી ચાવી છે. અને એ સફળતા વડે આપણે આપણા જીવનને સંપૂર્ણ રીતે સફળ બનાવી શકીશું. સફળ ક્યારે બનેલું કહેવાય, નિષ્ફળ ક્યારે? આપણી નૈતિકતા ચાલી જાય, આપણું ચારિત્ર ચાલી નબળું થઈ જાય, આપણી વૃત્તિઓહીન થઈ જાય, દુષ્કર્મ કુકર્મ પાછળ દોડ્યા જ કરીએ, બસ ત્યારે સમજી લેવાનું કે મારી સ્થિતિ આ થઈ ગઈ. તો સત્સંગ એ સાધન ભજનની ઉર્જા વડે આપણને હંમેશા હંમેશા જીવનની સફળતાના માર્ગે લઈ જાય છે. અને એ સફળતા એ જ આપણા જીવનનું સાચું જ ફળ, એક પરિણામ કે જે આપણા જીવનને સૌ સન્માર્ગે, ઉન્નતિના માર્ગે આગળ લઈ જશે. અને એટલા માટે જ કહ્યું જય મહારાજે કે ચેતન થઈ સાધન કરીએ, હંમેશા જાગ્રત રહો. સત્કાર્ય કરવા હશે તો જાગ્રત રહેવું પડશે, નહીતર એ અભાન અવસ્થામાં, એ બેહોશીની અવસ્થાની અંદર ખોટા કુકર્મ થયા જ કરશે, થયા જ કરશે, એનો અંત નહીં આવે. ખોટા કર્મ કરવા માટે જાગવાની જરૂર નથી, અને થયા જ કરવાના છે. પણ જેને સન્માર્ગે જવું છે, સત્કર્મ કરવા છે, જેને સદગતિ, જીવનની સદગતિ જોઈએ છે, મૃત્યુ પછીની નહીં, જીવતાની સદગતિ જેને જોઈએ છે, એને અવશ્ય આ રીતે સન્માર્ગે જવા માટે સત્સંગ એ આપણા જીવનની અંદર અત્યંત આવશ્યક છે. અને એ જ આપણી ઉર્જા છે, એ જ આપણી ચેતનાને હંમેશા જીવનમાં સફળ બનાવશે. જય મહારાજ.